તારીખ 17/12/1984, શ્રી પરમાગમસાર, બોલ નંબર 767 અને 768 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 445.
દ્રવ્યાનો યોગનો વિષય 763 થી 766, એટલો દ્રવ્યાનો યોગનો વિષય લીધો છે. સ્વરૂપ એના ગુણધર્મો અનુસાર કેવું છે એ વિષય ઘણો સૂક્ષ્મ છે. જ્ઞાનીઓને જ્ઞાનીઓએ દ્રવ્યાનુયોગને પરમ ગંભીર અને શુક્લ ધ્યાનનું કારણ કહ્યું છે. શ્રીમદજી એવા શબ્દો વાપર્યા છે, દ્રવ્યાનુયોગ પરમ ગંભીર છે અને શુક્લ ધ્યાનનું કારણ છે. જ્યારે એમ કહ્યું કે શુક્લ ધ્યાનનું કારણ છે તો કહેવાની જરૂર નથી કે ધર્મ ધ્યાનનું એ કારણ છે, ઉજ્જવળ ધ્યાન છે, ધર્મ ધ્યાનની પણ ઉપલી સ્થિતિ છે. એક પ્રશ્ન થયો હતો કે જો વસ્તુ પર્યાય અપેક્ષાએ આખે આખી પલટે છે તો એનું ધ્રુવત્વ ક્યાં રહ્યું? આ એક પ્રશ્ન તો એની સામે એક પ્રશ્ન આ વિચારી એટલે સ્પષ્ટ થશે. ત્યારે જ્યારે આ સંસારમાં આ જીવનો સંબંધ જોવામાં આવે છે કે આ મારા ફલાણા છે, અડધા કે આખા, કેટલો ભાગ બાકી રાખો છો? પૂરેપૂરા કઈ બાકી ન રાખ્યો કે નહીં? અમુક તો મારા નથી, અમુક જ મારા છે, એવું નથી ક્યાંય. તમારા સ્વાનુભવનો એ પકડી ગયો કે આ મારા ફલાણા, એમાં દ્રવ ક્ષેત્રકાળ ભાવથી ભિન્ન હોવા છતાં એ સર્વસ્વ જાણીને એની સાથેનું પરિણમન ચાલે છે, એ સંબંધનું પરિણમન ચાલે છે. ત્યારે જ એ આત્મા કોઈનો કાંઈ નથી, એવા તો એને અનેક સંબંધો, સંખ્યાબંધ સંબંધો હોવા છતાં કોઈ એમ નથી કહેતું કે આ મારો અધૂરો બાપ છે, એમ કહેવાય કે આ મારો દીકરો અધૂરો છે? 75% છે, 95% છે કે 5% છે, કોઈ ટકાવારી એમાં નહીં થાય. ત્યારે પણ એવા અનેક સંબંધો હોવા છતાં એ આત્મા કોઈનો કાંઈ નથી, એવું ક્યાં રહ્યું? સદંતર કોઈનો ક્યાંય નથી, જરા પણ કોઈનો ક્યાંય નથી, એક ટકોય કોઈનો ક્યાંય નથી, જે અપેક્ષા એ કોઈનો ક્યાંય નથી, તે અપેક્ષા એ તે પૂરેપૂરો કોઈનો ક્યાંય નથી. તો આટલા બધા સંબંધ પણ ક્યાં રહ્યો એનો? અને જયારે એનો એક સંબંધમાં પૂરેપૂરો આટલો સ્વીકારવામાં આવે ત્યારે બીજા સંબંધો ક્યાં રહ્યા? અને કોઈનો ક્યાંય નથી, એ ક્યાં રહ્યો? રહે છે કે નહીં? બધું આમ વસ્તુમાં ગુણધર્મ રહે છે કે પર્યાય અપેક્ષા એ પૂરો પલટે છે, દ્રવ અપેક્ષા એ વસ્તુ ધ્રુવ રહે છે, તેથી પર્યાય એમ ધ્રુવત્વને અંગીકાર કરે છે કે હું તો ધ્રુવ છું, હું ધ્રુવ છું, હું ધ્રુવ છું, હું નિત્ય છું. જ્યારે પોતાના નિત્ય સ્વરૂપને ગ્રહણ કરે છે ત્યારે હું અધૂરો નિત્ય છું, હું તો ત્રિકાળી અપેક્ષાએ ધ્રુવ છું અને પર્યાય અપેક્ષાએ અધ્રુવ છું, અનિત્ય છું. એમ ક્યાં પર્યાય પરિણમે શકાય? ધ્રુવત્વને અંગીકાર કરતા એમ પરિણમે શકાય? એમ તો નથી પરિણમ. તો જેટલું આ બાજુ આ સમજાયેલું છે એટલું જ આ બાજુ આ સમજાવવું જોઈએ. દ્રષ્ટાંત બરોબર છે, વિષય જરૂર સૂક્ષ્મ છે પણ એ સમજાય એવો છે, અને સમજાય તો કામ થાય એ વાત છે. કેમ કે જ્ઞાની હોય તો એને શુક્લ ધ્યાન નું કારણ કેમ ઓછી વાત નથી કરી જાય. પણ એ સમજવા માટે એને ગાથાઓ પરના પ્રવચનમાં બીજો બોલ કુદરતી આવ્યો છે કે પાત્રતા વિના ગુરુગમ મળે નહીં. બુદ્ધિ વિના નહીં સમજાય, પરિશ્રમ વિના નહીં સમજાય, સંસ્કૃત ને વ્યાકરણ નહીં આવડતું હોય તો નહીં સમજાય, વિભક્તિ નહીં આવડતી હોય તો નહીં સમજાય, એ વાત નથી. પાત્રતા વિના ગુરુગમ મળે નહીં. આગ્રા ની અંદર આ વિષય લીધો હતો શરૂઆતના 7મા દિવસ શ્રીમદજી નો પત્રાંક નંબર 105 મહાવીર ના બોધ ને પાત્ર કોણ છે. પાત્ર શબ્દ ત્યાં વાપરો છે ને, પાત્રતા વાળો કોણ છે કે જેને મહાવીર નો બોધ મળે, અર્થાત સમ્યક દર્શન પ્રાપ્ત થાય. મહાવીર નો બોધ એટલે સમ્યક દર્શન, અને સમ્યક દર્શન એટલે મહાવીર નો બોધ, એટલે કે આત્મબોધ, સ્વરૂપ નો બોધ. બધું એકાર છે. પાત્રતા વિના ગુરુગમ મળે નહીં, ગુરુગમ વિના સત્ય સમજાતું નથી. કહ્યું છે કે અનંત કાળમાં સત્પુરુષની સેવા નથી કરી, જે શ્રીમદજીએ પહેલું વાક્ય નાખ્યું છે એ ગુરુદેવે પ્રવચનમાં એ વાતને દોહરાવી છે. ત્યાં પહેલું વાક્ય એ નાખ્યું કે સત્પુરુષના ચરણનો ઈચ્છુક, સત્પુરુષના સંઘનો ઈચ્છુક, સત્પુરુષના સમાગમનો ઈચ્છુક, એવો શબ્દ પ્રયોગ કર્યા વિના સત્પુરુષના ચરણનો ઈચ્છુક એમ લીધું છે. સમાગમ કરનારની શું ભૂમિકા હોય છે એ શબ્દથી અમે સમજાવ્યું છે. એમાં સમાગમ શબ્દ આવી ગયો. અહીંયા કહ્યું કે અનંત કાળમાં સત્પુરુષની સેવા નથી કરી, પક્ષંપી નથી કરી, એમ કેમ છે? શિવ ગુરુ ને પક્ષંપી કરાવવી નથી કે તેલ માલિશ કરાવવું છે. એમનું સ્વરૂપ ઓળખીને એમનો મહિમા આવ્યો નથી. જ્ઞાનીનું સત્પુરુષનું જે મૂળ સ્વરૂપ, એમના પરિણામના જે બે ભાગ છે એમાં મૂળ પરિણતિ અને ઉત્તર પરિણતિ, એવો બે પ્રકાર છે. એ મૂળ પરિણતિને સમજો નથી પછી તો ઉત્તર પરિણતિ તો એને ગેરરસ્તે દોરવા વિના રહેશે નહીં. કેમ કે એ ઉદય સાથે સંબંધ ધરાવનાર પરિણામ અંશ છે. એ પરિણામ અંશ તો પરિણામનો એ ભાગ તો ઉદય સાથે સંબંધ ધરાવે છે. એ તો તને ઉદયનો પરિચય તો તારી રીતે ઈષ્ટ અનિષ્ટપણાના અનુભવથી છે, એ તારી દ્રષ્ટિ છે અને એ જ રીતે તું એને જોઈશ. સેવા કરવી એટલે એમના સ્વરૂપને ઓળખીને બહુમાન થવું. એ બહુમાન થાય તો એની એને આજ્ઞા માની. બહુમાન વગર હાજી હાજી કરે તો એને આજ્ઞા નથી માની. હાજી કરે, હાજી આપ કયો છો, તમે એવું સક્ષમ આપ કયો છો, એ બધું જ બરાબર છે, બધું જ આપ કયો છો એ જ સાચું છે. અંદરમાં ઓળખાણ ને બહુમાન નથી તો એ હાજી આ કરવા વાળો પણ આજ્ઞા માનતો નથી. એ તો કોણ આગળ બોલાવી ગયો કે કોઈ પૂર્વ પુણ્યના ઉદય શું આ સંયોગોમાં આવી ચડ્યો, જૈનના ઘરે તારો જન્મ થયો, દેવગુરુ શાસ્ત્ર તને વિતરાગ દેવગુરુ શાસ્ત્ર મળ્યા અને પરંપરા અનુસાર તું કરે છો કાર્ય આ બધા, પણ તેથી કાંઈ તને સમ્યક દર્શન કે આત્મબોધ નહીં થાય. આગળ આવી ગયું મોક્ષ માર્ગ પ્રકાશક નો, હમણાં જે ભૂલ ચાલી ગયો છે. મહાત્મજી છાગેડ નો પણ એમાં જમણા હાથમાં ઉપર નો ગોળ છે. પરંપરાથી તું માને છો તેથી કઈ તારો મિથ્યાત્વ ન છૂટે. એકસો ને 99 પાન સમાધાન છે ને એમાં છે વાત. તમે અન્ય દેવાદીની ભક્તિ આદિ કરતા નથી, 726 તો અમને ગ્રહિત મિથ્યાત્વ છૂટ્યું છે ને, એટલો તો નફો થયો ને એને ના પાડી છે. ના તેમ નથી, કેમ કે તમને ગ્રહિત મિથ્યાત્વનું જ્ઞાન જ નથી. પહેલા તો ગ્રહિત કોને કહેવાય ને અગ્રહિત કોને કહેવાય એ પણ તમે સમજ્યા નથી. એક વાત, 18 દોષ રહીત સુધા પ્રસાદી, 18 દોષ રહીત સાચા સર્વજ્ઞ દેવ તેમની અનેકાંત લક્ષણ હિતકારી વાણી જે આ વાત ચાલે છે ગુરુ પર્યાયની. અનેકાંત લક્ષણ નિત્ય છે અને અનિત્ય પણ છે, પલટે પણ છે અને ધ્રુવ પણ રહે છે, એવી હિતકારી વાણી તથા સાચા નિર્ગ્રંથ ગુરુની તમને ઓળખાણ જ નથી. કોઈ મોટા પુરુષની દેખા દેખીથી એટલે ઘણા માને છે એની વાંહે તમે ગાડરિયા પ્રમાણે જેમ ચાલ્યા છો ક્યાં તો, અને ક્યાં તો કુળ પરંપરાથી કુળમાં જન્મા છો માટે તમે જાઓ છો. તમે સાચા દિવાદીને માનો છો પણ તમને અંતરંગમાં તેમનું સ્વરૂપ તો ભાષણ, તેથી તમને ગ્રહિત મિથ્યાત્વ છૂટ્યું કહી શકાય નહીં. અગ્રહિતની વાત નથી લેતા, ગ્રહિત પણ તમને છૂટ્યું કહી શકાય નહીં. પણ દિગંબર છે ને કે દિગંબર હોય કે ગમે તે હોય, આયા એવી રીતે ખોટો સિક્કો ચાલતો. કલાઈ ઉપર રૂપિયા ની છાપ પાડે તો હાલે કે ન હાલે, અને ચાંદી ઉપર ન પાડે તો એની કિંમત ન આવે. એ કોઈ સિક્કા બિક્કા થી એની કિંમત થતી નથી, છાપ થી કિંમત નથી. અહીં તો કુદેવાદી નો સંબંધ તોડી સાચા દેવાદી માં લગ્ન લગાડી તત્વ નો નિર્ણય કરી આટલી વાત લીધી. જે અંતરંગ શુદ્ધ આત્મ તત્વ નું શ્રદ્ધાન આદિ એટલે શ્રદ્ધાન જ્ઞાન ને આચરણ કરશે તેનું કલ્યાણ થશે, બાકી કલ્યાણ નહીં થાય. એમાં કોઈ જીવ માટે પક્ષપાત નથી. કોના ઘરે જન્મ છે એ વાત જોતા નથી. ચાંડાળના ઘરે જન્મ હોય તો એને અધિકાર છે. હું શું કહે છે કે આ જે દ્રવ્યાન યુગ નો વિષય બુદ્ધિ થી પહોંચવા જાય તો અઘરો પડે છે, તો એનો પહેલો ઉપાય શું? એમ કે છે કે અમારી ઘણી બુદ્ધિ છે પણ અમે પહોંચી શકતા નથી. બુદ્ધિ વાળા તો છીએ પણ આ અટપટી વાતમાં પહોંચાતું નથી. કઈ બીજો રસ્તો ખરો કે આ રસ્તો છે કે પાત્રતાથી તને સત્ય સમજાઈ જશે. વસ્તુનું જે સત્ય સ્વરૂપ એ પાત્રતાથી સમજાશે. બુદ્ધિ ની પહોંચે પહોંચવા જઈશ નહીં પહોંચી શકાય. અને તે ગુરુગમ, તે પાત્રતા અનંતકાળમાં નથી મળી એનું કારણ, અનંતકાળમાં એ પાત્રતા નથી મળી. હું સમ્યક દર્શન તો મળ્યું નથી પણ પાત્રતા અનંતકાળમાં જીવમાં આવી નથી. જે પાત્રતા આવી હોય તો એને સમ્યક દર્શન આવી જાય છે. અનંતકાળમાં સત્પુરુષની સેવા નથી કરી તેનો અર્થ એ છે કે એની પોતાની પાત્રતા નહોતી. પાત્રતા હોય ને એને ન સમજાય એમ બનતું નથી. જો ને આત્મા કેવો પદાર્થ છે કે પાત્રતા હોય તો એને એને ખબર ન પડે ને એનામાં સંસ્કાર પડે. એને તો ખબર ન હોય કે મને સંસ્કાર પડ્યા છે. પણ જે આત્માનું સત્ય સ્વરૂપ સાંભળે તો અંદરમાંથી રૂચિના શેરડા ખૂટે એવું રૂચે. એને બુદ્ધિ પહોંચાડવાની જરૂર નથી, બુદ્ધિ લગાડવાની જરૂર નથી. જાણે રુચિ અંદરમાં કામ કરે છે પાત્ર સાથે, એવું રુચિનું પોષણ થાય એને સંસ્કાર પડી જાય. એને ખબર ન હોય સંસ્કાર પડી જાય. કદાચ આયુષ વહેલું પૂરું થઈ જાય તો બીજા ભાવમાં એ રુચિના બળે એવો જાગૃત થાય, એવો જાગૃત થાય કે અંદરમાં અનંત ગુણ ની ખાણ નો પત્તો કાઢી લેતા એને વાર લાગે. ફરાક અંદર ઉતરી જાય ગમે તે ચાર ગતિમાં ગમે ત્યાં અંદર ઉતરી જાય. ખબર પડવી તો ઉઘાડનો વિષય છે. એવો કોઈ સંબંધ, એવો કોઈ નિયમ નથી કે સંસ્કાર પડે ને એટલો ઉઘાડી કાઢે હોય જ, એવો કોઈ નિયમ નથી. ઉઘાડ ન હોય સંસ્કાર કામ કરે. હા પણ એને ઉપયોગ જ ન જાય કે મને સંસ્કાર પડ્યા છે કે નહીં, એને એ ક્યાં વિચારવું છે. પોતાનું પરિણમન ચાલતું હોય પણ તપાસ કરે ત્યારે ને, પરિણામ ઉપર એટલું લક્ષ આપે ત્યારે ને, પરિણામ ઉપર લક્ષ આપતા પરિણામ સમજાય. પણ જેનું પરિણામ ઉપર એટલું લક્ષ નથી તો એને એ ખ્યાલ નથી આવતો, અથવા એટલો ઉઘાડ પણ નથી. એવું બને છે ઘણા જીવોને, એવું બને છે. એમાં તિર્યંચોને તો ખાસ સમોસરણમાં જે તિર્યંચ ગતિના જીવો જાય છે સંની પંચેન્દ્રી, એમાંય તે આ સર્પાદી જે જાય છે એ તો એવા પ્રાણી છે કે તીવ્ર ક્રોધમાં એને ના ફળમાં સર્પના ગતિ મળી. સર્પની યોનિમાં જે આવ્યા છે એ તો અતિ તીવ્ર ક્રોધની પ્રકૃતિ વાળા જીવો છે. તો એને તો એ પ્રકૃતિ વણાઈ ગઈ છે એના 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 પરિણામમાં એવી વણાઈ ગઈ છે કે એને બુદ્ધિપૂર્વક કઈ રીતે છોડવી એને પ્રશ્ન કેવી રીતે કરે છે એ ગતિમાં આ તો મનુષ્યમાં તો ઘણો વિવેક કરવાનો અવકાશ છે. આ તો પ્રગટ સત્પુરુષ હોય તો ઓળખવાનો એને અવકાશ છે, સમજવાનો એને અવકાશ છે. ત્યાં ક્યાં જાય બિચારા? આ સોનગઢમાં હરફ રહેતા હોય શું કરે લોકો? હે, શું થાય એને? એને એની સ્થિતિ શું એની? અહીં તો ઘણો અવકાશ છે. તોય કોઈ મહાપુણ્ય જો કોઈ સમુશ્રણ આદિમાં પહોંચી જાય તો એક એવું ત્યાં એને એને જવાના ભાવમાં એક અંદરનું વાતાવરણ, અંતર બાહ્ય વાતાવરણ, બાહ્ય તો હોય જ છે પણ અંતરમાં એનું એક વાતાવરણ ઊભું થાય કે જાણે એ નરમ 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 ક્રોધ છે ને એ કડક છે પ્રકૃતિ, એટલે નરમાશથી વિરુદ્ધ પ્રકૃતિ છે. પણ એ નરમ નરમ થઈ જાય, માનસ્તંભથી પસાર થાય આગળ સમુશ્રણમાં પહેલા માનસ્તંભ આવે છે જ્યાંથી દાખલ થવાય છે એન્ટ્રન્સ, નરમ 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 થઈ જાય તેમ તો આ થાય છે. અને એમાં ભગવાનની ઓમ ધ્વનિમાં શુદ્ધ આત્માનું જે સ્વરૂપ છે એને એમ સમજાય કે અરે આ તો અનંત ગુણાત્મક મારું સ્વરૂપ છે, અને એ એને જ્યાં રૂચે ત્યાં અંદર સંસ્કાર પડી જાય. એને ખ્યાલ ન આવે કે આ સંસ્કાર પડ્યા છે, કેમ કે સંસ્કાર પડ્યા છે એવું અંદર શોધવા જાય તો મળે એવું નથી, કેમ કે એ તો યોગ્યતામાં જાય છે. સંસ્કાર બેઠા છે પડેલા, લાભ જોઈ લઈએ એવું તો કઈ એનું સ્વરૂપ નથી. મળી એ સંસ્કાર પડે ત્યાર પછી એ સંસ્કારની જાગૃતિ થઈને એને અંદરમાં આત્માની અધ્યાત્મની લાઈન મળે, એ વચ્ચેના ગાળાનો જે સમય છે એમાં કોઈ એને એની અનુરૂપ પરિસ્થિતિ નથી હોતી પરિણામમાં. જે ઉદય ભાવની પૂર્વકર્મના ઉદય પ્રમાણેની જે પરિસ્થિતિ હોય એ અનુસાર એના પરિણામ ચાલે છે. શુભાશુભ અનેક પ્રકારના ચાલે, કોઈ નિયમ નથી. એ તો કઈ ખબર ન પડે, પણ કામ બહુ મોટું જબરજસ્ત થઈ જાય છે. જેવું સમ્યક દર્શન થતા એવું જબરજસ્ત કામ થયું કે એનો મોક્ષ નક્કી, એમ જો જીવ સંસ્કાર લઈ લે તો એનું સમ્યક દર્શન નક્કી. કહેવાની જરૂર નથી કે એનો મોક્ષ પણ નક્કી, બહુબ્રહ્મણ છૂટી જાય. ખરાબ સંસ્કાર નું એવું બળ નથી કે અનંતકાળ રહીએ. આ જીવ નિગોદમાં અનંતકાળ રહ્યો, કેમ કે પરિભ્રમણના કાળમાં કોઈ પરિભ્રમણ કરનાર જીવનો 2000 સાગરથી વધારે ત્રસ પર્યાયનો કાળ નથી, એટલે જાય એકેન્દ્રી નિગોદમાં. એ પરિસ્થિતિમાં એને અનંત કાળ તો નિગોદના સંસ્કાર છે, છતાં અંદરની શુદ્ધત્વ શક્તિ એવી છે કે એક સંસ્કાર એને એને પોતાના સ્વરૂપનો પડે એટલે બધાને ધોઈ નાખે. અનંતકાળનું અંધારું એક દીવો પ્રગટાવે એટલી વાર લાગે,
બરાબર.
એને જતા બીજી શું વાર લાગે? એની શક્તિ ઘણી છે કે એ અનંતકાળ ચાલશે. એની એની સ્થિતિ શું પાછી? કે એને અનંતકાળમાં ઘૂસવા કોઈ સમર્થ નથી. સાદી મિથ્યા દ્રષ્ટિથી સમ્યક પ્રથ્યા પછી ચ્યુત થયું, નિગોધમાં જાય. પણ એનું પરિભ્રમણ અનંતકાળ નથી, એનો નિગોધનો અનંતકાળ નથી. બીજો જાય તો અનંતકાળે નીકળે, આને નથી. આને તો અર્ધ પુત્ર પરાવર્તન મથલા, વધુમાં વધુ અનંતકાળ નથી એના માટે. એ કોના બળે છે? સંસ્કાર ના બળે છે. એ જાગશે, નિમિત્ત નહીં મળે તો એ જાગશે. કોના બળે જાગશે? સંસ્કાર જાગશે. એ સંસ્કાર મળવાનું યોગ્ય સ્થાન પણ પાત્રતા છે, અને એ પાત્રતા વિના સામે નિમિત્ત સમ્યક જ્ઞાની ગુરુ મળે તો પણ એ કહેવા ધારે છે. એવું જે ગુરુગમ અહીંયા શબ્દ નાખ્યો છે, જે ગુરુને કહેવાનું રહસ્ય છે તે ગુરુગમ છે. એને નહીં સમજાય પાત્રતા વિના, નહીં સમજાય. એનો બીજો કોઈ ઉપાય નથી. પાત્રતા એ એક જ કારણ છે. કહ્યું છે કે અનંતકાળમાં સત્પુરુષની સેવા નથી કરી, અનંતકાળમાં નથી કરી. અનંતકાળમાં પાત્રતા આવી નથી અને અનંતકાળમાં એને ગુરુની સેવા કરી નથી. તેથી નિમિત્તનો આરોપ આપ્યો કે ગુરુની સેવા કરી નથી. પણ ગુરુની સેવા નથી કરી એનો અર્થ શું? કે અનંતકાળમાં એને પાત્રતા ઊભી કરી નથી. બીજી રીતે એમ કહેવા માંગે છે, એને પાત્રતા ઊભી કરી નથી. પાત્રતા ઊભી કરી નથી એટલે રુચિપૂર્વક સત સાંભળ્યું નથી, રુચિપૂર્વક સતનો પરિચય કર્યો નથી, અને રુચિથી અંતરમાં સતને સેવા નથી. બધે ત્રણે સતને લાગુ પડે છે. રુચિપૂર્વક સત સાંભળ્યું નથી, રુચિપૂર્વક સતનો પરિચય નથી, તથા રુચિપૂર્વક સતની સેવા કરેલ નથી. સેવા કરેલ નથી એટલે અનુભવ કરેલ નથી અંતર્મુખ થઈને. અંતર સત છે એ પોતાનું સ્વરૂપ છે, જેને યથાર્થપણે બતાવનારા બહારમાં સત્પુરુષ છે, તે બાહ્ય સત છે. એ સત વિશે એ એક જ એવા સમર્થ બતાવનારા છે સત્પુરુષ, કે એ અરૂપી આત્મતત્વને આજે દ્રવ્યાનુયોગનો વિષય ચાલ્યો, જે પરમ ગંભીર અને શુક્લ ધ્યાનનું આરામ થયું, એને કહેનાર ને પ્રદર્શિત કરનારી એક જ છે. બાકી એ વિષયમાં કલ્પના એ પોતાની મેળે ચડે તો ગ્રહિત મિથ્યાત્મને સેવીને ભૂકા નીકળી જાય, પરિભ્રમણમાં છોતા નીકળી જાય. નીચે લીધું છે 68માં છેલ્લી લીટી છે કે ગુરુગમ વગર સ્વચ્છંદે તે જીવ શાસ્ત્રનો ઊંધો અર્થ કરે છે. શું કહે છે? અજ્ઞાની શાસ્ત્ર વાંચશે, બુદ્ધિ છે એટલે બુદ્ધિને લડાવશે, એને એમ લાગશે કે હું બુદ્ધિથી આ શાસ્ત્રોની ગાથાઓના અર્થને પહોંચી વળું છું. કહે છે જ્ઞાની કે એ તારો સ્વચ્છંદ છે. શાસ્ત્ર કોના માટે કયા છે, કોના માટે રહ્યા છે એની તને ખબર નથી. શાસ્ત્રો રહી ગયા છે પણ કોના માટે રહ્યા છે? શાસ્ત્રો વાંચવાના પણ કયા છે, કોના માટે કયા છે? કે સ્વચ્છંદ રહિત પુરુષને માટે. નહીતર સ્વચ્છંદે શાસ્ત્રનો કલ્પના પ્રમાણેનો અર્થ કરીને આત્મા આવો છે ને તેવો છે એમ કલ્પનામાં લઈને ગ્રહિત વિખ્યાતમાં ક્યાંય નો ક્યાંય ચાલ્યો. પચાવવું હેલું નથી, પાવો પચાવવા જેવી વાત છે એમ કેતા. સિંહણ નું દૂધ તો સોનાના પાત્ર માં રહે, માટીના પાત્ર માં રાખે તો પાત્ર ને ફાડી નાખે, માટીનું પાત્ર ફાટી જાય. એમ પાત્રતા વિના આ સાંભળો આ જાસો ફૂટી નીકળશે તારે પર. બહુ તો એકદમ લાલ બત્તી એટલે સર્ચ લાઈટ મૂકતા, આવી વાત છે. ભગવાન ના ઘર ની વાત છે, ત્યાંથી લઈને આવ્યા છીએ, સાંભળીને આવ્યા છીએ ને અહીંયા કહીએ છીએ, ભગવાન ની સાક્ષી કહીએ છીએ. કેવું બોલતા, સાક્ષી ને એવું બોલતા, ભગવાન ની ગાદી ઉપર બેસીને બોલીએ છીએ. આમ લીધો છું એટલે કે અમારી જવાબદારી નો ખ્યાલ છે. તમે પણ તમારી જવાબદારી સમજીને સાંભળજો. આ ધંધો જવાબદારીનો છે, એમ નેમ યદવા તદવા બકવાટ કરવાનો કોઈ ધંધો નથી. કહે છે કે અનંત કાળમાં સત્પુરુષ ની સેવા કરી નથી એવો જે આરોપ આપ્યો નિમિત્ત પ્રધાનતાથી કહ્યું, એનો અર્થ એ છે કે અનંત કાળમાં જે પાત્રતા જાણી નથી, પોતામાં જે પાત્રતા લાવવી જોઈએ, પોતામાં જે પોતાનું હિત અને કલ્યાણ કરવાની ગરજ ઊભી થવી જોઈએ એને થઈ નથી. ખરેખર તો પાત્રતામાં ગરજ છે, બીજું કઈ નથી. જો એને ગરજ હોય તો પાત્રતા ઉભી થાય, નહીતર સ્વચ્છંદે શાસ્ત્ર વાંચીને પોતાનું હિત કરે, અહિત કરે. શાસ્ત્ર શસ્ત્ર થઈ પડે એને, એના માટે શાસ્ત્ર શાસ્ત્ર નથી પણ શાસ્ત્ર શસ્ત્ર થઈ પડશે એને. આ પરિસ્થિતિ કે શાસ્ત્ર વાંચવાનું વિધાન છે, શાસ્ત્રમાં શાસ્ત્ર વાંચવાનું વિધાન છે કે શાસ્ત્ર વાંચવું જોઈએ, પણ કોના માટે? કે સ્વચ્છંદ રહિત પુરુષને માટે. એ તારું નાના મૃતમાં એ તારવું છે, જે ભૂલ તારવો છે પેલો અપ્રશસ્ત અભિનિવેશ વાળો, એમાં છેલ્લી લીટી નાખી છે એમને. જે કોઈ સત્પુરુષ કરતા શાસ્ત્ર ઉપર વધારે વજન આપે છે કે આ તો આચાર્ય નું કહેલું છે, સત્પુરુષ તો નીચેના ગુણ સ્થાને છે, તે જીવને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. માથો શાસ્ત્ર નો અહંકાર, અશુભ પ્રકારનો શાસ્ત્ર નો અહંકાર, અપ્રશસ્ત એટલે અશુભ પ્રકારનો. શુભ મિત્ર શાસ્ત્ર નો અહંકાર માં શુભ ભાવ હોય, પણ આ અશુભ પ્રકારનો છે. તે જીવને પણ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે, એટલી વાત પૂરી કરીને સિદ્ધિ આવા લીધી છે કે આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે તે અમને ખબર છે, પણ કોને? કે તે સ્વચ્છંદ રહિત પુરુષને. એટલો લક્ષ્ય રાખીને, એ ખ્યાલમાં રાખીને, એ સમજણમાં રાખીને સ્વચ્છંદ તોડવા અર્થે સત્પુરુષ પાસે ગરજુ થઈને જાય, અને પછી લક્ષ્ય રાખીને શાસ્ત્ર વિચારાય, તો એને શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય નથી. આમ વાત લીધી. અને નહીતર શાસ્ત્ર વાંચીને ભૂક્કા નીકળી જાય, વાંચે શાસ્ત્ર ને ભૂક્કા નીકળી જાય, શાસ્ત્ર શસ્ત્ર થઈ પડે. શું કે છે અહિયાં કે આ જીવને પાત્રતા આવી નથી, તેથી એનો આરોપ કર્યો કે એને સત્પુરુષની સેવા કરી નથી. એટલે કે એને ક્યારે પણ પોતાના હિતની ખરી ગરજ થઈ નથી, સાચી ગરજ થઈ નથી, તેથી એને રૂચિપૂર્વક સતને સાંભળ્યું નથી. સત્પુરુષ પ્રાપ્ત થવા છતાં તે સત્સમાગમ તેને ફળવાન થયો નથી, નિષ્ફળ ગયો છે, અને કદાચ એને પરિભ્રમણ વૃદ્ધિનું પણ કારણ થઈ પડ્યો છે. આમ છે, તેથી એને સતનો પરિચય પણ કર્યો નહીં, સાંભળ્યો નહીં એટલે પરિચય કરે ક્યાંથી, પરિચય ન કરે તો એની સેવના કરે ક્યાંથી. પોતાની પાત્રતા વિના સત નિમિત્ત મળ્યું હોવા છતાં તે નિમિત્ત કારણ પણ ન કહેવાયું, તેના માટે તે નિમિત્ત લાગુ પડતો નથી, એના માટે એ નિમિત્ત નથી. તેથી સ્વતંત્રતા સમજે તો સાચું જ્ઞાન થાય. શું કહ્યું? વા સ્વામી કાર્તિકેયાની પરીક્ષાની દ્રવ્યાનું યુગની ગાથાઓનું પ્રવચન કરતા કરતા આ વાત નાખી પાછી. દ્રવ્યાનું યુગની ગંભીર વિષય આવ્યો ઊંડો, ખ્યાલ તો આવ્યો કે આ સમજાયા સમજવામાં કઠણ પડે એવું છે, તો કઠણ પડે એવું છે એ સહેલું કેમ થાય? કે સહેલું આમ થશે, તારી પાત્રતા હશે તો એ સહેલું થઈ પડશે, બુદ્ધિ હશે તો સહેલું થઈ પડશે, એ વાત રહેતી નથી. સ્વતંત્રતા સમજે એટલે પ્રત્યેક પદાર્થની નિમિત્ત ઉપાદાનની સ્વતંત્રતા સમજે, પદાર્થના નિરપેક્ષ સ્વરૂપને સમજીને એની અપેક્ષાઓ સમજે તો સાચું જ્ઞાન થાય. અપેક્ષા અને નિરપેક્ષ એ વસ્તુના સ્વરૂપના વિભાગો છે, કે એક જ આત્મા સંસારમાં અનેક બીજા આત્માઓ સાથે, બીજા મનુષ્યો સાથે અનેક પ્રકારના સંબંધ ધરાવનાર ધરાવતી અપેક્ષા એનામાં હોવા છતાં નિરપેક્ષપણે જોવામાં આવે તો એ કોઈનો કાંઈ નથી. તો એમાં કોના ઉપર હવે વજન દેવું? જે અપેક્ષા એ સંબંધવાળો છે તે વજન દેવા યોગ્ય છે, કે જે અપેક્ષા એ સંબંધ વિનાનો છે તે વજન દેવા યોગ્ય છે? હિત કરવા માટે કયું પડખું પકડવું? કે જે અપેક્ષા એ કોઈનો કાંઈ નથી, એ વાત એને પોતાના માટે વજન દેવા માટે અંગીકાર કરવી જોઈએ. એટલે એને સ્વતંત્રતા સમજે, નિરપેક્ષતા સમજે, નિરપેક્ષતાની અપેક્ષા કઈ છે એ સમજે, એના ઉપર વજન દીધો. ઓલું તો પછી આ સમજશે એટલે ઓલું એના પેટામાં એને સમજવું અઘરું પડશે, અથવા એને અપેક્ષાઓનો તો પરિચય છે કે હું ફલાણાનો તો ફલાણો છું ને ફલાણાનો તો ફલાણો છું, પણ હું નિરપેક્ષ કેવો છું એનો એને પરિચય નથી, અને એ ઉપર એનું લક્ષ્ય નથી, એના ઉપર એનું ધ્યાન નથી, એના ઉપર એનું વજન નથી. 767 મૂળ છે એ દ્રવ્યાનુયોગ નો ઉકેલ કરવાની ચાવી બતાવી દીધી છે. અરે અરે, વાત તો થોડી અઘરી ચાલી ગઈ કે આત્મા પર્યાય પલટાય છે, આત્મદ્રવ્ય પર્યાય પલટાય છે અને દ્રવ્ય સ્થિર રહે છે. એ બે આત્મદ્રવ્ય છે, એ વાત બે ઉલટી સુલટી એક સાથે છે, એક જ પદાર્થમાં એક જ કાળે છે અને પદાર્થનું એવું અનેકાંતાત્મક અનંત અનેક ધર્માત્મક સ્વરૂપ છે. એ ઉલટી સુલટી વાતમાં કઈક બુદ્ધિ વાળા એ ગોથા ખાધા અને કલ્પનાઓ કરી કે આત્મા આવો છે ને આત્મા એવો છે, એનો સહેલો રસ્તો શું? કે એનો સહેલો રસ્તો પાત્રતા લાવીને સત્પુરુષ ને શરણ માં જવું. તે આ વાત લીધી ઠીક લોકો એમ કે છે શ્રીમદજી આવી વાતો કરે છે પણ ગુરુદેવે ક્યાં કરે છે? કેટલે ઠેકાણે થી તમારે જોઈએ છે, મેળવી દઈએ તમને. આ વાત એક ઠેકાણે થી નહીં, અનેક ઠેકાણે થી મળે એવું છે ગુરુદેવ ના વચનો માટે. એ તો મૂળ ચીજ છે, મૂળ ચીજ જ છે ને. એ પાત્રતા એટલે પોતાની ગરજ, કેટલી ગરજ છે બહારમાં એને જ્યાં જેટલું કામ હોય એટલી ગરજ નો ઉપયોગ કરે છે. કેટલી ગરજ થી એનું પ્રયોજન નું કામ હોય તો કેટલી ગરજ રાખે છે. આ દુનિયાના તમામ પ્રકારના વ્યવસાયો વ્યવહારો શેના ઉપર ચાલે છે? એકબીજાને પ્રયોજન સિદ્ધ કરવાની ગરજ સિવાય શું છે? પછી જાસૂસી ખાતું હોય ત્યાંથી માંડીને રાજકારણ થી માંડીને કોઈ પણ ચીજ લઈ ગયો ફેણા ઉપર ચાલે છે. ધંધો લઈને દુકાન લઈને બે કહેવાય મોટો શેઠ કે હું કોઈનો નોકર નથી, પણ એના એના શેઠ બધા જેટલા ઘરા જેટલા એના શેઠ છે એટલા બધા ની ગરજ રાખવાનું કરે છે. ગાંધીજી એમ કીધું કે તમે વેપારી હોય તો ગ્રામમાં ભગવાન ને જોજો ઠીક. એ ગરજ બતાવે છે. આ બધા સૂત્રો ક્યાં સુધી ના ઢાયા? લોકોક્તિ માં તો લૌકિક તો રખડવાની ચતુરાઈ તો આવે છે કે નથી આવતી જીવને? ત્યાં દિનતા ન કરો તો કોણ ઉભો રહીએ? બોલો એમ કે ઘરાક એમ કે ભલે તારી દુકાને માલ સારો છે, ભલે તું બીજા કરતા સસ્તો આપે છો, પણ તારી જે વેચવાની રીત છે ને એ સારી નથી, માટે હું બાજુમાંથી મોંઘો અને નીચલી ક્વોલિટીનો લઈશ પણ તારી દુકાને ઠીક. વિવેક ને નમ્ર કાઢ્યો કે વેચવાની ગરજ કયો, એ બધું ઠીક છે. પાલીશ પાલીશ છે બધું. એ જ માણસ ખરીદદાર જાય તો વિવેક ને નમ્રતા નથી રાખતો, વેચવાને ઠેકાણે એને વિવેક ને નમ્રતા નો પાઠ શીખવો પડે છે. ખરીદવા જાય ત્યારે એ પાઠ એને કોઈ શીખડાવે છે? ત્યાં તો ખીજામાં જોર લઈને જાય છે, હું ભાવ છે ભાઈ બોલો, હા પૈસા તો લેશો નહીં તો બીજે જશો, હા એમાં કઈ ઉધાર લેવાનું છે એવા કઈ રોકડા દેવાના છે? રોકડા દેવાના હોય તો પાવર ચડી જાય. દુનિયાનો તમામ એ રીતે તમામ પ્રયોજનનો વિષય એને આધારિત છે. તો તારા પરમ પરમ પ્રયોજનના વિષયમાં ગરજ નહીં ને તારે એમને માલનું છે, એવું રીતે કાર્યની સિદ્ધિ થવાની હતી. એ તો બધું સાધારણ પ્રયોજન છે ને, આ તો પરમ પ્રયોજન છે. કેટલી ગરજ છે તારું મીટર બતાવ પહેલા, તને ગરજ કેટલી છે?
આપની ઝાકી જરા
એ તો વાત નીકળી ગયો કઈ નથી આ સુખડ ના લાકડા માં કઈ નથી આ તો પરશુઓ હાથે થયો હોય અથવા ધ્યાન ન રે ખંજવાળ આવે અહીંથી પરશુઓ ડે નાક નું મેં નાક નું આવી જાય શાસ્ત્ર ને સાધના ન થાય એટલે લાકડી રાખી છે બીજું કઈ કારણ નથી તો કે એમાં જાદુ છે એ કોક ના ઉપર ફેરવે મારે ને એમ ફેરવે તો કઠી લે પૈસામાં કઈ નથી એવું ખોટી લોક વાયકા છે ચોખ્ખું ચોખ્ખું કહેતા એટલું કહેતા કે આ દ્રવ્યાનુ યુગ નો પરમ ગંભીર વિષય છે આત્માનું હિત થઈ જાય એવો વિષય છે આત્માનું હિત ન થાય અને એનો મહિમા આવે તો એને કુણ ઊંચા જરૂર બંધાઈ જાય ઉદય આવે તો એને બારમાં અનુકૂળતાઓ થઈ જાય તો હીરાની રથ છે એ પણ કેરેટમાં જોખાય એવો આ વિષય છે એટલું બને બાકી લાકડી ફાકડી માટે છે પણ પૈસા જોતા હોય તો એ તો એમ કે લાકડીથી લોહી કાઢવાનું ફેરવો નહીં અમને લોહી કાઢો તો વાંધો નથી ત્યાં એને પૈસાની ગરજ છે પણ આત્માના હિતની ગરજ નથી આ બાજુ જોઈએ છે ને બિહાર ને પ્રવિષ્ટ વિચિત્ર છે ને નામ તો એમ કહેવાય છે તીર્થંકરો બહુ વિચર્યા છે માટે એ પ્રદેશ નું નામ બિહાર ને બિહાર ઉપર થી બિહાર થી બિહાર બિહાર પણ અત્યારે તો ખરાબી જાજી હોય તો એ બાજુ છે ગરીબી પણ એ બાજુ એટલી છે ત્યાં અહીંથી ગુજરાત માંથી રાજસ્થાન માંથી ઘણા લોકો ત્યાં પૈસા કમાવા માટે એવી સ્થિતિમાં ગયેલા છે જયારે શરૂઆતમાં ગયેલા છે ત્યારે એવી સ્થિતિમાં ગયેલા છે કે આજે તો આપણે વિચાર કરી શકીએ એવું નથી એવી સ્થિતિમાં લોકો ગયેલા છે એવા ગામડામાં અને એવા સામાન્ય ધંધામાં કે જેમાં કાંઈ આવકનું ઠેકાણું અત્યારે કોઈ પૈસા પાત્ર બી થઈ ગયા છે એ બધું ક્યાંથી કેમ કર્યું કે એની ગરજ ને લઈને એને કર્યું છે શું કરવા કર્યું છે ગરજને લઈને કર્યું છે તો આત્માના હિતની ગરજ કેટલી એ વાત તો માપે ને વિચારે તો ખરો વિચારીને માપે તો ખરો એટલી ગરજ આવ્યા વિના પાત્રતા આવે નહીં ને પાત્રતા આવ્યા વિના આ વાત કઈ પલ્લે પડે નહીં ને આ વાત કોઠે પડ્યા વિના એનું હિત કોઈ દે આ સિદ્ધે સિદ્ધ એનો હિસાબ એમાં બીજું કોઈની સિફારસ કામ આવે નથી કે 50 વર્ષથી સોનગઢ જઈએ માટે તો લાભ થઈ જાય કે મહાવિદ્યમાં જાય તો ન થાય સોનગઢ ને ક્યાં માંડે તો મહાવિદ્યમાં જઈને પાછો આવે ને તો તને લાભ ન થાય જે વૃત્તિએ ગયો છો એ વૃત્તિએ તો અનંત વાર ગયો છો એમાં કોઈ ક્ષેત્રે કામ કરે એવું નથી ને કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બહારના કામ કરે એવું અજ્ઞાની જીવને પરાધીન દ્રષ્ટિ હોવાથી શાસ્ત્રો માંથી પણ તેવો આશય કાઢીને શાસ્ત્રોને પોતાને અનુકૂળ બનાવવા માંગે છે શું એક એની મોટી ભૂલ છે દ્રષ્ટિકોણમાં કે પોતે જે વિચાર્યું અને પોતે જે ઊંધું પકડ્યું એ હવે ગોતે છે શાસ્ત્રમાંથી અને એવું પૂરેપૂરું ન મળે ને કાંઈક ભળતું મળે તો એનો અભિપ્રાય ત્યાં વળગી જાય છે કે જેવું મેં માન્યું એવું આ શાસ્ત્ર કહે છે, માટે મારી માન્યતા સાચી છે. આમ એને શાસ્ત્ર શસ્ત્ર થઈ પડે છે. કઈ રીતે? એ શાસ્ત્ર ના નામે, શાસ્ત્રના બહાને તરવાને બદલે બુડે છે. આમ કેમ બને છે? તો એ તરવાનું નિમિત્ત છે. પણ જ્યાં બુડાય નહીં એવી જગ્યાએ બુડે. આપણે દ્રષ્ટાંત જોઈએ છે કે કાંડાબુડ પાણી હોય, 5-6 ઇંચનું પાણીનું દળ હોય, છીછરું પાણી, એમાં માણા કેવી રીતે બુડે? બુડાયમાં કોઈ શીર્ષાસન કરે તો બુડે. શીર્ષાસન એટલે પૂરો ઊંધો, પૂરી ઊંધાઈ કરે તો બુડે. એમ સતદેવ, સદગુરુ, સતશાસ્ત્ર અને સત્પુરુષ આવું મળવા છતાં ક્યારે જીવ બુડે? કે પૂરેપૂરો ઊંધો થાય ત્યારે. આ પરિસ્થિતિ એમ થાય, પૂરો ઊંધો થાય ત્યારે બુડે. એની પરાધીન દ્રષ્ટિ છે. એ શાસ્ત્ર માંથી પણ પોતાના અભિપ્રાય ને અનુકૂળ અર્થ ને શોધે છે, તેવો આશય કાઢવા મથે છે. ન હોય તો પણ કાઢે છે અને એ પોતાને અનુકૂળ બનાવવા માંગે છે. શાસ્ત્રો મારે અનુકૂળ છે, હું કહું છું એને અનુકૂળ છે શાસ્ત્રો. પણ શાસ્ત્રમાં તેવો આશય છે જ નહીં. પણ શાસ્ત્ર ની અંદર તેવો આશય છે જ નહીં. શાસ્ત્ર ની અંદર આત્મા અંતર્મુખ થાય એવો આશય છે. અને એ આશયને અનુકૂળ સર્વ કથનોની પરંપરા ચાલી છે. જો આ એક દ્રષ્ટિકોણ સંભાળીને તમામ કથનોની પરંપરા તપાસવામાં આવે તો બધી સંધિ લાગે છે. એક એક કથનની સંધિ લાગે છે. શ્રીમદજી તો એવું કહેતા હોય કે સત્શાસ્ત્રનું એક વચન વાંચતા અમારો ઉપયોગ હજારો આગમમાં ફરી વળે છે. સૂક્ષ્મ બહુ નિર્મળતા બહુ હતી. ઉપયોગ હજારો આગમમાં ફરી વળે તો એને કાળ કેટલો લાગે? એ કાય નો કાળ લાગે. એક સેકન્ડમાં હજારો આગમમાં ઉપયોગ ફરી વળે છે. એટલે શું પણ એનો અર્થ? હજારો આગમના તો કેટલા પાના થાય? એનું જે તાત્પર્ય છે ને એની તમામ કથનોની પરંપરા છે એની સંધિ માં સહસ્રજી નો ઉપયોગ આ શાસ્ત્ર ના એક વચન માં લાગે છે. શ્રુત જ્ઞાન ની નિર્મળતા અને શ્રુત જ્ઞાન નું એ સામર્થ્ય છે કે શાસ્ત્ર ના એક વચન ને સાંભળતા કે વાંચતા અમારો ઉપયોગ હજારો આગમમાં પ્રસરી જાય છે, જાણે ફરી વળે છે. ચારે ખૂણેથી ને ચારે પડખેથી જોઈએ છીએ તો આ બધું એક રસથી ને અહીંયા ટોટલ લાગે છે. એટલું સામર્થ્ય છે. તે છે કે શાસ્ત્રનો જે આશય છે એ આશય અજ્ઞાની જીવો જે કાઢે છે એવો આશય શાસ્ત્રમાં છે જ નહીં. જ્ઞાનીઓ જે આશય કાઢે છે એવો જ આશય શાસ્ત્રમાં છે. એક જગ્યાએ નથી, થામ થામ છે, સર્વત્ર છે, ક્યાંય નથી એમ નથી. કર્ણાનુયોગમાં એમ છે, દ્રવ્યાનુયોગમાં એમ છે, ચરણાનુયોગમાં એમ છે, કથાનુયોગમાં એમ છે. ચારે અનુયોગમાં એક ધારી વાત છે અને બીજી વાત જ નથી. આશયનો સમજાય તો સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. સમજવા માટે તો એને ગરજુ થવું, આ તો સીધી વાત છે. એ તો 50 મિનિટ તો એ રામાયણ વાંચી, ગરજ નહી.
ગુરુ ભાઈ જાઓ,
ગરજ વગર તો કોઈ કામ થવાનું નથી. અને ગરજ પણ સામાન્ય ગરજ નહીં,
સામાન્ય ગરજ ને પછી ગરજ લે જતી
અપમાન કરનાર ને એમ કહો કે તમારાથી જેટલું થાય એટલું કરો, શબ્દો થી નહી પણ હાથમાં બુટ ચંપલ ને જોડા લઈને કરો તમે. પણ સત્પુરુષ ના ચરણ હું નહીં
છોડું.
કોણ કેટલું અપમાન કરે છે, જો તમારી ગરજ દેખાય તો એ વસ્તુ બનવાની
નથી,
પણ તમારે ઠૂંઠ રહેવું હશે, અભિમાન ના પૂતળા થી ને કરવું હશે, કોઈ હામુ નહીં જોવે, હામુ ના અપમાન કરશે. આ પરિસ્થિતિ કુદરતી ઉભી થવાની, કોઈને શીખડાવવાની જરૂર નથી, કોઈને કહેવાની જરૂર નથી, કોઈને સમજાવવાની જરૂર નથી. પહેલામાં પહેલી પોતાની ગરજ તપાસવાની જરૂર છે કે આ જીવને સતની કેટલી જરૂરત છે. સત વગર એ જીવી શકે નહીં એવી સ્થિતિ આવી છે કે નહીં? જો આવી છે તો એનું બધું સવળું છે, ન આવી હોય તો હજી પત્તો ખાવાનો સવાલ નથી, હજી કઈ પત્તો ખાય એવી પરિસ્થિતિ જોવામાં આવતી. આ બહુ ચોખ્ખી વાત છે. હજી તો અહીંયા તો એવા કોઈ પૂન વાળા છે નહીં, બધા માય કાંગડા ને ભિખારા મનુષ્યો છે. પછી મલ્ટી મિલિયનર હોય તો એ છે, હિન્દુસ્તાનમાં તો હજી સામાન્ય છે બધા. પણ ઇન્દ્રો ગલુડિયાની જેમ ભગવાન નો ઉપદેશ સાંભળતા, સમો શરણ માં ઇન્દ્રો ગલુડિયાની જેમ સાંભળે એટલી પણ ભગવાન તો નિર્ગ્રંથ મુનીશ્વર છે. નિર્ગ્રંથ મુનિ હતા, મુનીશ્વર થયા, નિર્ગ્રંથ છે એમને તો કઈ એની પાસે કઈ છે નહીં દે. અને આ તો 32 લાખ વિમાન નો લાડો છે, આને કઈ સંપત્તિ નો ગુટો નથી. હવે એને હેની ગરજ છે, આત્મા હિતની ગરજ છે. એટલે એ જ્યાં સુધી ઊભું ન થાય પત્તો ન ખાય.
બરોબર.